તારીખ 23/6/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 27.
વાત સમજાતી નથી કે આનું કારણ શું છે. પ્રતિ પ્રતિતિ કરે છે. સ્વાનુભાવને સંયમ દર્શનમાં જેમને પ્રતિતિ આવે છે અને જેમનો મોક્ષ નિકટ છે એવા પરમાત્મા પોતાના સ્વાનુભવથી વાત કરે છે. એટલે એ રીતે માર્ગ બદલવાનો કોઈ વિચાર કરે તો એ નિષ્ફળતાને પ્રાપ્ત થાય છે, સફળતાને પ્રાપ્ત થતા નથી. એટલી વાત કર્યા પછી તીવ્ર મોક્ષ પાછી વ્યાખ્યા કરે છે કે તીવ્ર મોક્ષતા એ છે કે આનંદને લઈને મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તે. આટલી વ્યાખ્યા તીવ્ર મોક્ષતા કરી છે. એટલે સ્વાનુભવ અને આત્મજ્ઞાન પ્રાપ્ત થતા છે. મોક્ષ માર્ગની અંદર કોઈ પણ પ્રકારના ઉદયભાવમાં વર્તતા હોવા છતાં ધર્માત્મા ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગની અંદર પ્રવર્તતા હોય છે. કોઈ એવી ક્ષણ નથી હોતી કે જેમાં મોક્ષ માર્ગની પરિણતિ એમને હોય નહીં અને એ પરિણતિનું પ્રવર્તન હોય નહીં. ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં તો પ્રવર્તે છે પણ અનન્ય પ્રેમે પ્રવર્તે છે. એટલે અન્ય નહીં કે અનન્ય પોતાના સ્વરૂપ સાથે દર્શનના ચારિત્રની અભેદ કરી શકે છે એને આના અનન્ય પ્રેમ કહેવામાં આવે છે. તે અનન્ય પ્રેમ છે. શ્રદ્ધાએ કરીને પણ અનન્ય પણ છે, જ્ઞાને કરીને પણ અનન્ય પણ છે અને આચરણે કરીને ચારિત્ર બીજા પણ જે મુખ્ય ગુણો છે પુરુષાર્થ છે, આનંદ છે, શાંતિ સુખ છે, એ બધા અનન્ય ભાવે સ્વરૂપમાં પરિણમે છે અને પ્રતિ સમય પરિણમે છે. એવી એક નિરંતર જ્ઞાન ધારા કે જે નિંદ્રા અવસ્થામાં પણ ચાલુ રહે છે તો જાગૃત અવસ્થામાં ચાલુ ન હોય એનો વિકલ્પ પણ કરવાનો નથી. એવી એવી સ્થિતિ મોક્ષ માર્ગની અંદર ધર્માત્માની અંતર પરિવર્તિત હોય છે. એ જ ધર્મદશા છે, એ જ જ્ઞાનદશા છે, એ જ ધર્મ પરિણતિ છે અને એ પરિણતિથી પ્રતિ સમય આત્મશુદ્ધિ વચ્ચે વધે છે. જેને શાસ્ત્ર ભાષામાં ભાવ રીતે આપે છે અને એના તરીકે નિરંતરની પણ નિર્જરા નિરંતર ચાલુ રહે છે અને ગતિ સમયે એ મોક્ષ પ્રતિ પરિણામ પરિણતિની ગતિ છે એ સારી રીતે પુરુષાર્થ સહિત ચાલે છે, સહજ પુરુષાર્થ સહિત ચાલે છે, કૃત્રિમતા કર્યા વિના, જેમાં પોતાના આત્મ સ્વરૂપની સ્મૃતિ કરવાની પણ આવશ્યકતા નથી, સ્મરણની પણ આવશ્યકતા નથી. સ્મૃતિ તો વિસ્મૃતિ સહિત રહે છે. અહીંયા જ્યાં વિસ્મૃતિ થતી નથી ત્યાં સ્મૃતિનું વિશેષણ, સ્મૃતિનું વિશેષણ લાગુ પડતું નથી. એવી જે દશા છે જે મોક્ષ માર્ગમાં ચતુર્થ ગુણ સ્થાન પછી ચતુર્થ ગુણ સ્થાનથી હંમેશા ચાલુ રહે છે એ પરમાણુની પરિસ્થિતિ છે. એને તીવ્ર મોક્ષતા કહેવામાં આવે છે. એવી તીવ્ર મોક્ષતા વિશે અત્રે જણાવવાનું નથી. આ પત્રમાં જ્ઞાન દશાની ચર્ચા પૂરે કરવામાં મોક્ષ દશાની ચર્ચા કરવામાં જ્ઞાન દશાની કોઈ ચર્ચા કરતા નથી. એટલે એ વિષયમાં સ્પષ્ટતા કરે છે કે તીવ્ર મોક્ષતા વિશે અત્રે જણાવવું નથી. પણ મોક્ષતા વિશે જણાવવું છે આ પત્રમાં કે તે ઉત્પન્ન થવાનું દર્શન પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે અને તેને લીધે સ્વચ્છતા નાશ પામે છે. મનુષ્યતા ઉત્પન્ન થયેલા એનું લક્ષણ શું? એનું લક્ષણ એ છે કે મનુષ્ય જીવ પોતાના દોષ જોવે છે. પોતાના દોષ જોવે છે એટલું જ નહીં પણ અપક્ષપાત પણે પોતાના દોષ જોવે છે. સામાન્ય રીતે સંસારમાં પોતાના દોષનો બચાવ કરવાનું સહેજે સહેજે જીવથી બની જાય છે. માત્ર જીવ પોતાના દોષનો બચાવ કરે છે પણ પોતાને જેના ઉપર મહત્વ હોય, જેનો પક્ષ કરેલો પોતાને લઈને એના દોષનો બચાવ કરે છે. ઘરમાં પાડોશીના છોકરાને છોકરાનો તકરાર થયો, પોતાના છોકરાનો દોષ વાળો પણ બચાવથી માણસ વાત કરે છે. એ તો આમ કર્યું માટે આ એક સ્વાભાવિક સંસારની પરિસ્થિતિ છે કે જીવ પોતાના ગુણ ન હોય, સામાન્ય વિશેષતા હોય તો એને મુખ્યતા કરે. મોટા ટકાવાની માત્ર પ્રતિનો સહજ પ્રકાર છે. દોષ જોવામાં ઘણી સરળતાનો પ્રકાર છે. દોષનું સ્મરણ કરવું એક વાત છે અને દોષ જોવાની બીજી વાત છે. શું તફાવત છે એની અંદર એ વિચારવા લાગે છે કે કોઈ દોષ થઈ જાય પછી જીવ એનો વિચાર કરે ત્યારે મારાથી દોષ થઈ ગયો તો માન માયા દોષને પ્રકાર કરવો જ થાય છે. એટલે પછી એનો વિચાર આવે અને વિચાર એ રીતે આવે કે આવો દોષ ન થયો તો સારું, આવા પરિણામો જેવો થયા એ પ્રકારે દોષ જોવા નહીં આવવા. અહીંયાનો જે દોષ પ્રવર્તમાન હોય ત્યારે જોવે ત્યારે એને દોષ જોયા નહીં કહેવામાં આવે છે. પોલીસ દોરામાં એ વાત આવી છે કે દીઠાન નહીં એટલે દોષ કરો કરીએ કોણ ઉપાય? જો મારા દોષ ગુણ જો તો એ દોષ ભગવાનને ખબર પણ નથી પડવાની કે આ દોષ મારે ટાળવા જેવા છે, આ દોષ મને ન હોવા જોઈએ. એમાં પણ દોષ થઈ ગયા પછી જે દોષનો વિચાર આવે છે તો એ તો પાછળનો આપણે વાસણ હાથમાંથી પડીને તૂટી ગયું પછી કઈ સમજાય તો નુકસાન કર્યું તો ગયું. એ કઈ પૂછું ન પૂછું બને એમ જે દોષની પર્યાય છે એ થઈને વ્યતીત થઈ ગઈ, પૂરી થઈ ગઈ. પાછળથી વિચારમાં સમજમાં આવે કે આ દોષ થયો તો એ ન થયો કે બને, કેવી રીતે બને કે નથી થયો, એ તો થઈ ગયો કે દોષ. એટલે એવી રીતે દોષનો વિચાર કરે છે એને દોષ મળતા નથી અને દોષ મળતા નથી કેમ કે એ દોષ જોતો નથી એમ એને કહેવામાં આવે છે. એને દોષ જોયા છે ને નથી કહેવામાં આવે, દોષ વિચારે છે પણ વિચાર ન કરતો કે એ બહુ મામૂલી વિચાર પરિસ્થિતિ છે જે જોતા જ નથી અને દોષમાં રસ પડે છે અને આગળ વધી જાય છે. એની તો આપણે ચર્ચામાં નથી કરી, એટલો સમય પણ આપણી પાસે નથી. પણ કંઈક આત્મકલ્યાણ કરવાનો જેનો વિચાર છે એવો વિચાર જેને કંઈક આવે છે જીવનમાં, એવા જીવને પોતાના દોષનો ખ્યાલ આવે છે, પાછળથી ખ્યાલ આવે છે, ખેદ પણ થાય છે કે આવો દોષ આ જીવનમાં થયો હતો, ન થતો તો સારું, ભલે થાય તો સારું, એ પ્રકારે વિચાર આવે છે. પણ એ વિચાર તો સફળ નથી થતો, એ વિચાર કામયાબ નથી થતો, કેમ કે એવા વિચારમાં કોઈ વિચાર બળ હોતું નથી. એનું કામ એટલા માટે અહીંયા આ વાતના અંદાજમાં લઈને થોડો વિચાર કરવા લઈએ છે કે દોષ જોવા એટલે શું. દોષ જોવા એટલે અહીંયા જ્યારે દોષ પ્રવર્તતા હોય ત્યારે જાગૃતિ આવે, એ દોષ પાળવા માટેની કઈ જાગૃતિ હોય તો તે જ કાળે પ્રવર્તમાન દોષમાં જે રસની ઉત્પત્તિ છે, એ ભાવ રસની જે તીવ્રતા છે, એ તીવ્રતા ઉપર ઘા પડે છે, એ તીવ્રતા મંદ થાય છે, અને ભાવ રસ મંદ થતા જ્ઞાન છે એ કઈ વધારે પોતાની શક્તિમાં આવે છે, જ્ઞાન નિર્મળતામાં આવે છે, મુક્ષુભૂમિમાં નિર્મળતામાં આવે છે, અને તો પોતાના હિતનો ઉપાય છે એ સૂજે છે, નહીતર પોતાના હિતનો ઉપાય સૂજતો નથી. એટલે ચાલતા દોષનું અવલોકન કરવું તે કઈ જાગૃતિ છે, દોષ મટાડવા માટેની જાગૃતિ છે એમ કહો, કે કઈ પોતાનું આત્મકલ્યાણ કરવા માટેની જાગૃતિ છે એમ કહો, એ ત્યારે જે જાગૃતિ આવે છે, જેટલે અંશે જાગૃતિ આવે છે એટલે અંશે. તેથી એમ સાબિત થાય છે, એમ સિદ્ધ થાય છે કે જ્યાં આવી જાગૃતિ નથી જીવને, ત્યાં જીવનું કામ કરવું જોઈએ. જો જાગૃતિ આવે તો જ મોક્ષ કામ થાય છે, હવે જાગૃતિ થતા નથી એવો વિચાર ચોરી કરનાર ચોરને પણ આવે છે કે આ ધંધો સારો નથી. પણ શું થાય, મારે વખતના મારે આ ધંધો કરવો પડે છે, એટલો વિચાર તો સામાન્ય રીતે ચોરી કરનાર ચોરીનો ધંધો લઈને બેઠો હોય એનો વિચાર આવે છે. અને આવવાનું કારણ છે કે આત્મા પોતે એનો આત્મા કે બધાનો આત્મા સ્વભાવે કરીને નિર્દોષ અને શુદ્ધ છે, જે સહજાત્મ સ્વરૂપ છે આત્મા, એ તો નિર્દોષ હોવાથી કોઈ પણ દોષમાં કોન્શિયસ બાઇટ કરે એવી પરિસ્થિતિ તો સામાન્ય માણસ નહીં આવે છે. તેથી કરીને કંઈક મોક્ષતા આવી જાય કે મોક્ષ માર્ગ આવી જાય એવું નથી. પણ જેથી મોહાશક્તિના પરિણામમાં મૂંઝાય, આ તો સબ્જેક્ટનું કન્ડિશન આ દોષ જોવાની વાત છે. એટલે પહેલા એ વાત આપે છે, ક્રમથી જે વાત આવી છે એ ક્રમની અંદર પણ પહેલા આમ હોવું જોઈએ ને પછી આમ હોવું જોઈએ એમ કહેવાનો અભિપ્રાય છે. કૃપાલુદેવના વચનોમાં એક ચમત્કાર છે. સમાપનના પાઠમાં જે લખ્યું છે કે હે પ્રભુ, હું જેમ જેમ તારા પ્રભુનો વિચાર કરું છું, હું જેમ જેમ તારા તત્વના વિચારમાં ઉમરો છું, તેમ તેમ મને એના ચમત્કાર જણાય છે. એવું નામા છે કે જેમ જેમ એમના વસુનોનો પરિચય થાય છે, જેમ જેમ એમના વસુનોમાં ઉદાણમાં જવાય છે, તેમ તેમ એમાં રહેલો જે ચમત્કાર છે, એટલે ચમત્કાર તો એ છે કે જે જીવ નિરક્ષેપ થાય છે, સંસારિક રૂપે સિદ્ધ થાય છે, અને એ સિદ્ધ પદના કલ્યાણના માર્ગે પડે છે, અને કલ્યાણનો માર્ગ સિદ્ધનો માર્ગ ચોખ્ખે ચોખ્ખો દેખાય છે એનું આ જીવનનું દાન છે. એટલે એમાં એમ કહેવું છે કે ઉપરની શરત પ્રમાણે આટલું ધ્યેય બાંધીને જે ગુણના પરિણામમાં વિચારતો હોય એવું પૂછું છે. જો ચાલતા દોષમાં પરિણામને દોષને ટાળવાના ઉદ્દેશથી આ ઉદ્દેશ સાથે સાથે હોય છે, આ દ્રષ્ટિકોણ સાથે સાથે હોય છે, એવા ઉદ્દેશથી જ્યારે દોષનું અવલોકન કરે છે, અવલોકન કરવાની જાગૃત અવસ્થામાં હોય છે, ત્યારે તે કરી પોતાનો પક્ષપાત કરતો નથી. આવી વાત આગળના એક પત્રમાં સત્પુરુષને કોણ બોલે અથવા સત્પુરુષને ઓળખવાની યોગ્યતા, સત્પુરુષને ઓળખવાની ક્ષમતા કયા જીવમાં હોય એનો અંતર સ્વભાવ થાય છે. એ નિષ્પક્ષ થઈને સત્સંગ કરે ખુદનો માર્ગ સ્વભાવ પરિણામ કરવા છે. એ નિષ્પક્ષ થઈને સત્સંગ કરે તો તે સત્સંગમાં કોઈ સત્પુરુષ છે કે નહીં ત્યાં પણ નિષ્પક્ષ છે. ત્યાં જે નિષ્પક્ષ છે એમાંથી થોડો વિશાળ અર્થ પણ વાસે છે. એક તો એ અર્થ વાસે છે કે જે જીવ મતના નિર્ણયને લગમાં પડતો નથી, કોઈ મતનો પક્ષ કરતો નથી, જે કોઈ મતાર્થી નથી, સંપ્રદાય બુદ્ધિવાળો નથી, એવો પણ એક અર્થ મળે છે. અને એ અર્થ અહીંયા જે વાત કરે છે કે પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જોડે છે, મધ્યસ્થ થઈને જોડે છે, સરળ પરિણામે કરીને જોડે છે, એવા મનુષ્યજીને સ્વચ્છંદનો નાશ થાય છે અને સત્પુરુષને ઓળખવાની યોગ્યતાની પ્રાપ્તિ થાય છે. નહીંતર પાડોશમાં રહેતા તો પણ ખબર પડે નહીં, અને ખબર પડે તો હજારમાં એની મુસાફરી કરવી હોય તો પણ વિસ્તરો બાંધતા વાર લાગે નહીં. એવી ખૂબ ફરક પડે છે સત્પુરુષને ઓળખવામાં. એ પ્રકારે જેને જાગૃતિ આવે છે તેવા મનુષ્ય જીવને એ કારણને લીધે સ્વચ્છંદનું નામ હોય છે. એ જીવ સ્વચ્છંદમાં પ્રયોગતો નથી, એને ક્યાંય પણ પોતાના પરિણામમાં અહંકાર થવાનો પ્રકાર લેકર સમ્યક દર્શન અને સમ્ય જ્ઞાનની ઉત્પત્તિ થયા પહેલા જીવ પર્યાય દ્રષ્ટિ હોવા લીધે દ્રઢ દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ, એની દ્રઢ દ્રષ્ટિ જ્યાં સુધી પ્રગટ નથી થતી ત્યાં સુધી જીવ અનાદિથી પર્યાય દ્રષ્ટિ છે, અને પર્યાય દ્રષ્ટિ હોવાથી તે પર્યાયમાં અહંપણ પડે છે. અહંપણો કર્યા બધા રહી શકતો નથી, અને એ અહંપણાને સ્વચ્છંદ રૂપે દોષ કહો, અભિમાનનો દોષ કહો, એ દોષ થયા બધા રહેતો નથી. અને કેવી રીતે થયા બધા રહે, જેમ કે પહેલા શાસ્ત્ર જ્ઞાન થયું હતું અને શાસ્ત્રોનું વાંચન શ્રવણ કર્યા પછી શાસ્ત્રોનું જ્ઞાન થાય છે અને શાસ્ત્ર જ્ઞાન થયા પછી હું જાણું છું એવા ભાવને કેવી રીતે બતાવે છે કેમ કે પહેલા નહોતો જાણતો એવો છે આ વિષયની ઘણી વાતો જાણતો થયો એ હકીકત ઉભી થઈ છે એક હકીકત છે કે પહેલા નહોતો જાણતો પછી જાણે છે પછી હું જાણું છું એ કોના આધારે મટે કયા કારણથી મટે એવું કારણ પર્યાય દ્રષ્ટિ અનાદિના પર્યાય દ્રષ્ટિ જીવને પર્યાયમાં અનુકરણ કરનાર જીવને એ જ્ઞાન અસંભવ છે અને એ પરિણામ પણ મોટું બે રીતે શક્ય છે જેનો સુગમમાં સુગમ ઉપાય સત્પુરુષની ચરણ સામી લેતા છે સત્પુરુષના ચરણનો સંગ છે અને બીજું દ્રઢ દ્રષ્ટિ બીજું કારણ તો ઘણું કઠણ છે ઘણું અભાવ તો પર્યાય દ્રષ્ટિનો નાશ થઈને દ્રઢ દ્રષ્ટિ થતા થાય છે અથવા સત્પુરુષના ચરણમાં રહેતા થાય છે પણ એ બંને પ્રકાર ન હોય ત્યારે ત્રીજી વાત જે અહીંયા ઉપાય પ્રયોગ કરે છે જે પોતાના દોષ તો પક્ષપાત કરે જોવે એને સ્વચ્છંદમાં થોડે થોડે વિશે નાશ થાય છે સ્વચ્છંદ ત્યાં થોડી અથવા ઘણે ઘણી પાયો છે હવે પોતે આગળ લખે છે કે એક દોષ જોનારને સ્વચ્છંદ ઓછા પડતા પ્રમાણમાં મળ્યો છે હાની પાનો છે બની ગયો છે ત્યાં તેટલી બોધની યોગ્ય ભૂમિકા થાય છે જુઓ પર્યાય દ્રષ્ટિની તીવ્રતામાં તીવ્રપણે પર્યાય દ્રષ્ટિમાં રહીને જીવ ગમે તેવા કાર્યો કરે તો પણ ત્યાં સ્વચ્છંદ હાનિ નહીં પામતો હોવાને લીધે જીવને બોધ બીજી યોગ્ય ભૂમિકા કેમ કે પર્યાય દ્રષ્ટિ તે દર્શન હોવાનો પરિણામ છે અને જ્યાં દર્શનનો તીવ્ર છે ત્યાં ભલે લાખો કરોડોના દાન દે ત્યાં ભલે ગમે તેટલા છ છ મહિનાના ઉપવાસ કરે કે ત્યાં ભલે અંગપૂર્વનો અંગપૂર્વનો સ્વાધ્યાય કરીને સત્સાધનો જ્ઞાન કરે ગમે તે પ્રકારે કરે જે પ્રકારે કર્યું છે એ પ્રકારમાં અહમ બુદ્ધિ કર્યા વિના નહીં 416 નંબરના પત્રાંકમાં ગોપાળભાઈ લખે છે કે સત્પુરુષને નહીં ઓળખવાના ત્રણ કારણો છે એમાં પહેલું કારણ હું જાણું છું કે છે હું સમજુ છું અને હું જાણું છું એ પહેલું કારણ છે બીજું કારણ સત્પુરુષ કરતા પણ પોતાના હૃદયમાં રહેલા કુટુંબ આદિ પરિગ્રહ આદિ પ્રત્યે વિશેષ રાગનું પ્રમાણ છે અને સત્પુરુષ પ્રતિ કંઈક રાગનું પ્રમાણ એના કરતાં ઓછું છે રાગ છે એનો નથી એનો તો ચર્ચા નથી કરી આપણે પણ જેને છે એને આ બે પ્રમાણમાં કયું પ્રમાણ વધારે છે એના ઉપર સત્પુરુષને ઓળખાણ થવાનો આધાર છે અને ત્રીજું જે સંપ્રદાયમાં જે ટોળાની વચ્ચે લોકો છે સંપ્રદાય એટલે દરેકની આસપાસ ધાર્મિક ટોળો છે તો એ સંપ્રદાય છે એમાં મારી અપકીર્તિ થશે કે ત્યાં જતા મારું માન નહીં સચવાય અપમાન થશે એવા કોઈ લૌકિક ધાર્મિક સમાજના કારણથી જીવ સંતોષથી દૂર રહે, ઉપેક્ષા કરે તો એ સંતોષમાં કર્યા છે. અહીંયા એમ કહે છે કે એ બધા કારણોમાં સ્વચ્છંદ રૂપે છે. સત્પુરુષ પ્રત્યે ઉપેક્ષા, સત્પુરુષનો વર્ણવાદ તો તીવ્ર સ્વચ્છંદ છે, પણ ઉપેક્ષા કરે અથવા જેટલી હદે ભગવાનને ભક્તિ આવવી જોઈએ તેટલી હદે ભગવાન ભક્તિ ના આવે, જેને 526 પત્રમાં વંચના વૃત્તિ કહે છે, એટલું મહત્વ ના આવે તો ત્યાં એટલે અંશે સ્વચ્છંદ પરિણામ છે અથવા તીવ્ર પર્યાય બુદ્ધિનું પરિણામ છે અથવા તીવ્ર દર્શન મહાવિષ્ણુમાં તેથી વર્તે છે. એ જગ્યાએ એ વાત કરે છે, બહુ સરસ વાત આવે છે કે આ જીવને વિતરાગ માર્ગ ને વિતરાગ દેવનો બોધ મળ્યા પછી જે શાસ્ત્રો ગયા છે એ બધા તો પરંપરા એ તીર્થંકર દેવના ઉદ્દેશથી નીકળેલી ચીજ છે. સાચા દેવગુરુ શાસ્ત્રરૂપી જૈન ધર્મ મળવા છતાં શા માટે જીવને એ બોધની અસર થતી નથી? એટલા સમજણ નથી મળતી ને બુદ્ધિ તો બંધવાને આખી કાર્ય હોય છે. બુદ્ધિ નથી એવું નથી, લગભગ તો બુદ્ધિજીવી વર્ગ છે. જૈન કુળમાં જન્મેલા મોટા ભાગે તો બુદ્ધિજીવી વર્ગ કરવાનું એટલે સમજાય તો છે, પણ એની અસર કઈ નથી થતી સમજાવવા છતાં. અને એ પ્રશ્ન ઉભો થાય છે, સમસ્યા ઉભી થાય છે કે સમજાય તો છે પણ આપણા આત્મા ઉપર એની અસર કેમ રહેતી નથી? સમજાય છે ત્યારે થોડુંક સારું પણ લાગે છે, વાત સારી છે, વાત સારી છે, સરસ વાત છે, પણ એની અસર કેમ ટકતી નથી? કે અસર નહીં ટકવાનું કારણ દર્શન બળવાન પણ છે. તો કર્મયોગ ચલાવ્યો છે કે મહામૌની એની બળવત્તરતાને લીધે કૃપાળુ જન્મ આશક્ત છે. મહામૌની જે દર્શન મોટા છે, દર્શન મોહને ચાલે છે, એમાં દર્શન મોહને મહામોહની કહેવામાં આવે છે. કેમ કે તે અનંત સંસારના પરિણામનું કારણ દર્શન મોહ છે. તેથી મહામોહની બળવત્તરતાને લીધે, બળવાનપણાને લીધે જીવને બુદ્ધિમાં જ્ઞાનમાં વાત સમજાવવા છતાં એની અસર થતી નથી, અસર થતી નથી. આ દર્શનમોહ બળવાન નામ તો ખુલ્લું છે, સમજી શકે એવી ક્ષમતા ધરાવે છે, છતાં યોગ્યતા નથી અને એનું કારણ દર્શન છે. એટલે અનેક પ્રકારે વાતનું અનુસંધાન દર્શનનો આવે છે એવી આ પુત્રમાં વિશેષતા છે. પાલનને પુત્ર વહેંચો છે, પાલનના સ્વામીએ મકાન દિવસના આ પુત્ર વાંચેલો, પણ દર્શન મોહનો મુદ્દો ઉપસાવીને ચર્ચા નહીં ચાલે. કે મહાશક્તિથી મૂંઝાવવાનો પણ દર્શન મોહનો સીધો નિર્દેશ છે, અને પોતાના દોષ અપક્ષપાતપણે જોવામાં પણ દર્શન મોહનું જ કારણ છે. જો તીવ્ર દર્શન મોહ હોય તો પોતાના દોષની જોવાની જાગૃતિ લાવતી સ્વરૂપ પ્રાપ્તિની જે તીવ્ર ભાવના થવી જોઈએ, અપૂર્વ ભાવના થવી જોઈએ, એ પણ દર્શનોની નંદતામાં જ સંભવે છે. દર્શનોની તીવ્રતામાં એ સંભવે નથી. એટલે દર્શનનો તીવ્ર થાય કે મંદ થાય એ વિષય જીવને અનેક પડખેથી લક્ષણ લક્ષમાં અને સમજણમાં હોવો ઘટે છે. નહીં તો શું થાય છે ધર્મના ક્ષેત્રમાં કે ચારિત્રનો મંદ થાય છે, પ્રસારે મંદ થાય છે, પ્રસારે મંદ થવાને લીધે જીવ ત્યાગ કરે છે, જીવ તપ કરે છે, જીવ શાસ્ત્ર વાંચે છે, બધામાં કામ કરે છે. પણ એ જ કાળે ચારિત્રમોની મંદતાના સમયમાં દર્શન મોહની તીવ્રતામાં આવી જાય છે, કેમ કે એમાં અનુભૂતિ થાય છે, અનુભવ થાય છે. મેં આટલા રૂપિયા વાગ્યા, આટલું મોટું દાન મેં આપ્યું, એ કેવી રીતે કાળે? અને એમ છતાં ભલે ચારિત્રમાં મંદ થાય પણ દર્શનનો તો તીવ્ર થાય, એવી રીતે જે તમ ત્યાગ કર્યો હોય છે એમાં થઈ જાય છે, એવી જ રીતે શાસ્ત્રના જ્ઞાનનું અનુભવ થાય છે, ત્યારે દર્શનમાં તીવ્ર થાય છે, ચારિત્રમાં પણ થાય છે અને દર્શનમાં તીવ્ર થાય છે. આવી અંદરની જે પરિસ્થિતિ છે એ અંદરની પરિસ્થિતિ નહીં સમજાતી હોવાને કારણે, સમજવા નહીં આવેલી હોવાને કારણે જીવ ધર્મના ક્ષેત્રમાં જે ખરેખર ધર્મનું સાધન નથી એને ધર્મનું સાધન માને છે અને તેને અનંતાનો ક્રોધ માન માયા લોભનો પ્રકાર ગણવામાં આવ્યો છે, એવો એક પત્ર આગળ આવે છે. કૃપાલના બીજી સંસારની ક્રિયાઓ ન કરીને અનંત બીજી સંસારની ક્રિયા એટલે જે સંસાર જીવને કુટુંબ વ્યાપાર એ આવી ઉદયમાન પ્રવૃત્તિ કરતા જે દોષના પરિણામ થાય છે તે બધી સાંસારિક ક્રિયા છે. એ સાંસારિક ક્રિયા અનંત અનુભૂત કરવાની નથી. જો એ સાંસારિક ક્રિયા અનંત અનુભૂત કરવા વાળી હોય તો જ્ઞાની પુરુષને પણ અનંત સંસાર કરી દે, કેમ કે ચતુર્થ સંસ્થાને જ્ઞાનીને પણ દ્રષ્ટિ હોય છે, વ્યાપારી હોય છે અને કોઈ તો ચક્રવર્તી તીર્થન કરી લેવામાં હોય છે. શાંતિનાથ, પંથનાથ, પરનાથ ભગવાન છે, ત્રણ તો ચક્રવર્તી થયા છે, એને અનંત અનુભૂતિ જોવું જોઈએ. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે ત્યાગ કરે, પર્યાય બુદ્ધિ હોવાને લીધે, દર્શન મોહની તીવ્રતા હોવાને લીધે જે કોઈ કાર્યો કરે છે ધર્મના ક્ષેત્રમાં આવીને એમાં અહંકણો થતા હોવા છતાં, એટલે પારમાર્થિક કલ્યાણ નહીં થતું હોવા છતાં એને અપરમાર્થને પરમાર્થ જાણીને સાધનની ભૂલ, વિધિની ભૂલ એને કહેવામાં આવે છે. તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, સિદ્ધો નિરાદર નથી. સિદ્ધો નિરાદરના પરિણામ નહીં હોવા છતાં અપરમાર્થ પરિણામને પરમાર્થના પરિણામ જ્યાં બુદ્ધિ પણ માનવામાં આવે છે ત્યાં પરમાર્થ જ્ઞાને એવા પુરુષ પ્રત્યે કે સત્પુરુષ પ્રત્યે પહેલા સત્પુરુષ હતા પછી દેવી શાસ્ત્ર લેતા છે, એવા પુરુષ પ્રત્યે, તેવા સર્વજ્ઞેય પ્રત્યે અને એમના ધર્મ પ્રત્યે એ સ્વયં નિરાદર છે. એમ કહેવામાં યથાર્થ છે. તે સદગુરુ દેવ ધર્મ પ્રત્યે અસદગુરુવાદ રીતના આગ્રહ છે, માથા ગોળથી અશાંતાએ અથવા ઉપેક્ષાએ વર્તે તેવો સંબંધ છે. તેમજ તે માથા સમજીએ તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતો વાસના તે પરિચ્છેદ માને પરમાર્થ માર્ગ પ્રત્યે ઉપેક્ષિત ઉપેક્ષા કરે છે. એ અનંતાનંદી રોગ માન માયા રોગનો આકાર છે. એ અનંતાનંદી રોગ માન માયા રોગનું સ્વરૂપ છે. એટલે સંસારની ક્રિયા છે અનંતાનંદી રોગ માન માયા રોગનો પ્રકાર છે. પણ ધર્મના ક્ષેત્રમાં માર્ગ હોય છે ત્યારે તે અનંતાનંદી રોગ માન માયા રોગ છે. પરિસ્થિતિ એ વિશેષપણે લક્ષમાં આવે એવું એમના અનેક પત્રોની અંદર વિધાન છે. સૂક્ષ્મતાએ એ વિષય ઉપર જેના નામની પ્રવૃત્તિ થાય છે તેને તો એક એક પત્રમાં એ વાત સ્પષ્ટ સમજાય છે. ત્યારે કેવી રીતે વાતને અંતરની દર્શનો સાથે અનુસંધાન છે એ વાત સમજાય છે. અને જ્યારે એ વાત સમજાય છે ત્યારે જે ધર્મના ક્ષેત્રમાં ભૂલો પડતો નથી ને તે ધર્મના ક્ષેત્રમાં અનંતકાળથી આ જીવ સ્વરૂપે છે. અત્યારે આ જીવ અહીંયા છે તેથી સાબિત કરવાની જરૂર નથી કે ધર્મના ક્ષેત્રમાં અનંત વાર પોતે કરે છે. હવે આનું સમજાવનારા મહાપુરુષ મળ્યા હોય ત્યારે આત્મકલ્યાણની તીવ્ર ભાવનામાં આવતા જે દર્શનનો અનુભવ કરે છે દર્શન પડે છે એ પ્રકારની યોગ્યતા માલિક આ વચનો સ્વાધ્યાય કરવા જોઈએ છે. જો એ પ્રકારે સ્વાધ્યાય કરવામાં ન આવે અને કોઈ બીજા પ્રકારે એ પ્રકાર છોડીને સ્વાધ્યાય કરવામાં આવે પછી તે ભલે જરૂર આ જીવ અનંતવાર જે ભૂલ કરે છે તે ભૂલ ફરીને એકવાર કરશે. ફરીને એકવાર કરશે તો અનંતકાળે પણ સન્માર્ગની ઉપેક્ષા થઈ હોવાને લીધે એ સન્માર્ગના નિમિત્તો અને સન્માર્ગની નજીક આવવાનો ભાગ દૂર જશે. એ મોટું નુકસાન છે. વર્તમાનનું પણ નુકસાન છે અને ભવિષ્યનું પણ એ નુકસાન છે. એ વાત ગંભીરતાથી વિચારવાની છે. અહીંયા એમ કહે છે કે સ્વચ્છંદ જ્યાં પ્રાયક વાય છે કોઈ અથવા કોઈ હાની પામે છે ત્યાં જીવને બોધ બીજ એટલે જ્ઞાનનું બીજ પડે સંસ્કાર પડે એવી યોગ્યતા પ્રાપ્ત આત્મરુચિ પ્રગટે છે. આત્માની રુચિ આત્મતત્વની રુચિ એ એક જ બોધની યોગ્ય ભૂમિકાની પરિસ્થિતિ છે. અને આત્મરુચિના અભાવમાં જીવને અન્ય તત્વની રુચિ છે, અન્ય તત્વની રુચિમાં રાગની રુચિ છે અથવા રાગના કોષ રૂપે ત્યાં માર્ગ પ્રાપ્તિને દોરનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે. હવે આટલી તૈયારી થયા પછી પણ આટલી તૈયારી ન હોય એને માટે હવે પછીની વાત લાગુ પડતી નથી એમ સમજવાયું છે. પણ આપણે જેની તૈયારી છે, જેને પરિપૂર્ણ શક્તિનું ધ્યેય બન્યું, જેને પોતાના મહાશક્તિના પરિણામમાં ગુંજવણ થવા લાગ્યું અને જે પોતાના દોષને જાગૃતિ
નિ
થયેલો એવો આજે, પુરુષાર્થહીન થયેલો એવો આજે, એને જે કઈ પ્રમાણે કર્યું છે અને મોક્ષ ભાગ સુધી પહોંચવું છે એ ખબર પડેલું છે. અને તેથી સત્શાસ્ત્રોમાં બ્રહ્મા બધો ઉદ્દેશ આ ભૂમિકા વાળા છે અને સંસારી જીવન દેવામાં આવ્યો છે. જ્ઞાનીઓને એટલો ઉદ્દેશ કરવાની જરૂર નથી, કેમ કે જ્ઞાનનો તો મતલબ નામ છે કે પક્ષ કેવી કરતા થાય છે, એટલે એમનો રોગનો અનુભવ છે. એટલે આ બધી વાત થોડી વિસ્તારવાળી લાગે, કદાચ કોઈ થોડી કઠણ લાગે, અઘરી લાગે, સમજવી અઘરી લાગે, ગ્રહણ કરવી અઘરી લાગે, તો પણ જવાની ફળ બહુ છે. આનું ફળ બહુ છે, એટલું લક્ષમાં રાખવાનું છે. જ્યાં મોટો નફો થતો હોય ત્યાં એ વેપાર કરવાની હિંમતની જરૂર છે, બાકી બધું આપો હાલ મળે છે. શું ભલે શક્તિ ન હોય, કેમ કે મોટો વેપાર તો કરોડો ઊંચો હોય કરી શકે, પણ હિંમત હોય તો વાંધો નથી. ઉલ્લાસિત વિર્યમાં તત્વ પામવાનું મુખ્ય અધિકાર છે. કે ઉલ્લાસિત વિર્યમાં તત્વ પામવાનું મુખ્ય અધિકાર છે. એમ આ વાત ગમે તેટલી સૂક્ષ્મ દેખાતી હોય, કઠિન દેખાતી હોય, લાંબી દેખાતી હોય, જરા એમથી કાં તો આ ઘણી બધી વાતો બહુ કન્ડિશન બધી અઘરી છે, આ શબ્દો બહુ આકરી શબ્દો છે, ભલે ગમે તેવી હોય, પણ લાભ તો મોટો છે. માટે મારે કરવી છે, કરે છૂટકો છે ને કર્યા વગર રહેવું નથી, એવું જેને અંદરથી જોર આવે છે, ઉત્સાહ આવે છે, ભૂખ આવે છે, એ જીવને અવશ્ય પ્રાપ્તિ થાય છે. એને અવશ્ય પ્રાપ્તિ થવાનું કારણ અંદરથી એનો પરમાત્મ સ્વભાવ એની બદલે આવે છે. જેમ કોઈ અબજોપતિ બદલે આવી જાય કરે, આ ટેકનિક તમારી પાસે છે, હું કરોડો અબજો લગાવી દઈશ, આપણે એની અંદર કંઠાળ કરી દઈશ, એ ટેકનિશિયનને પણ માણસ મળી જાય છે. સંપત્તિ રોકવાવાળા, મૂડી રોકવાવાળા, અને જેમ કંઠાળ ચાલુ થાય છે, અહીંયા પણ એવું છે કે જો ઉલ્લાસિત વિવેક આ માર્ગમાં કરોડમાં બને તો અંદરથી કરોડપતિ એવો પરમાત્મા ખરેખર આદરે કામ શરૂ કરે તો કઈ કઠિન નથી. દરેક પાસાથી પ્રેક્ટિસ થી સહેલી થઈ જાય છે, અઘરામાં આપણે ગામ સહેલી થાય છે, અને નહીં તો એક દિવસ એકડો ખૂબ પણ અઘરો હતો. આજે એ એકડો ખૂબ અઘરા એક નથી લાગતો, અને 1000 વાર મૂકી દીધો છે, માટે આવડી ગયો છે. એના જેવી વાત છે.